ලක්ෂ්මන් කිරියල්ලම ඇත්තම ඔබතුමාට මිනිත්තු 11ක කාලයක් ඇත.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපේ හිතවත් සභානායකතුමාගේ කතාවට මම අහගෙන හිටියා. මම ඊතුබාට මතක් කරන්න කැමති, රට බංකලොත් කෙරුවේ අපි නෙවෙයි ආණ්ඩුව. ආණ්ඩුව තමයි රට බංකලොත් කෙරුවේ. ඉතින් රට බංකලොත් කළා ඒ ප්‍රශ්නෙන් ගොඩ එන්න නෑග් ගැනීම ගැන උදම් ඇනලා වැඩක් නෑ. 2019 අපි බිලියන 7.8 බිලියන් බාර දුන්නා. සංජිත ඒක බිඳුවට බැසෙව්වා. ඉතින් ආණ්ඩුව තමයි මේ ව්‍යසනය කෙරුවේ. ඉතින් ඒ ව්‍යසනයෙන් ගොඩ එන්න නායකම් වුණා අපි IMF එකේ සාමාජිකයෝ. We are club members. අනිවාර්යයෙන්ම අපිට මේ මුදල් ලැබෙනවා. හැබැයි මේ මුදල දෙන්න කොන්දේසි මොනවද කියලා අපි දන්නේ නැහැ. කොන්දේසි මොනවද කියලා දන්නේ නැහැ. ඉතින් මම විශ්වාස කරනවා ඉදිරියේදී මේ කොන්දේසි මොනවද කියලා ඉදිරිපත් කරයි. ඉතින් ඇත්ත වශයෙන්ම ඔබතුමා මේ වරප්‍රසාද ප්‍රශ්න ගැන කතා කරුවේ නැහැ නේ? කවුද ඒක ගැන කතා කරන්නේ?
වරප්‍රසාද පිළිබඳව මතු කරන ප්‍රශ්න ඉදිරිපත් කළා. වාර්තාව තියෙනවනේ ටේබල් එකේ.
වාර්තාව තියෙන එක ඇත්ත.
ඒක වාර්තාවක් තමයි කතා කරන්න තියෙන්නේ.
ඒ වார்த்தාව මේ
මේක ටේබල් කරලා නෑ.
වார்த்தාව හැදුවේ මෙතුමානේ.
මෙතුමා නෙමෙයි කමිටුවකින්.
කමිටේ මේ මෙතුමානේ සභාවකින්. ඉතින් එතුමා ඉදිරිපත් කරන
විපක්ෂ මන්ත්‍රීවරුත් ඉන්නවා.
එතුමා සභාවට ඉදිරිපත් කරන්න ඕන. ගරු ඒකයි සම්ප්‍රදාය. දැන්
සභාවකට
කතා කරන්නකෝ.
ඔව්. දැන් ඔබතුමා කතානේ එතුමා ඊළඟට පිළිතුරු දෙයි.
But he should have introduced the report my dear. මේ වරප්‍රසාද වார்த்தාව පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කර ඔබතුමා කතා කරුවේ IMF ගැන. අපි හිතුව මුතුබා මේ වරප්‍රසාද ප්‍රශ්න ගැන කතා කරා කියලා. නමුත් ඒක සිද්ධ වුණේ නැහැ. හැබැයි මම කතා කරන්නම්කෝ. මුතුබාගේ සභානායක මුතුබාට ඉදිරිපත් කරන්න. හොඳයි මම කතා කරන්නම්කෝ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ඇත්ත වශයෙන්ම දැන් මේ පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා මේ රටේ අධිකරණය, මේ රටේ ස්වාධීන මැතිවරණ කොමිසම මාධ්‍යවේදීන් මර්ධනය කරන්න බය ගන්නවන්න ක්‍රියාදාමයක් ආරම්භ කරලා තියෙනවා. ඉතින් ඇත්ත වශයෙන්ම මේක ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 21 වෙනි සංශෝධනයෙන් අපි යම් ජයග්‍රහණ ලබා ගත්තා. ආණ්ඩුව එදා කලබලේ 20 වෙනි ව්‍යවස්ථා සංශෝධනය ඉදිරිපත් කෙරුවා. ඊට පස්සේ අපි 20 ගෙන ආපු වෙලාවේ අපි සංශෝධන 25ක් ඉදිරිපත් කරුවා. ඒකක් අප පිළිගත්තේ නැහැ. අවුරුදු දෙකක් යනකොට ලෝකෙම්ම රටෙම්ම කිව්වා මේක අකුල ගන්න කියලා. අකුල ගත්තා. 21 ගෙනාවා. අපි ඒකට ඡන්දෙත් දුන්නා. අපි ඡන්ද දුන්නේ නැත්නම් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 21 ව්‍යවස්ථා සංශෝධනේ සම්මත වෙන්නේ නැහැ. දැන් ඒකෙන් ලබාගත්ත ජයග්‍රහණ ඒ තුලින් අධිකරණයට ඒ වගේම උසස් නිලතල වලට යම්කිසි ස්වාධීනත්වයක් හම්බුණා. දැන් ඒ ස්වාධීනත්වය පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා ගැති කරන්න හදනවා. දැන් ශ්‍රේෂ්ඨාධිකරණයේ විනිශ්චයකාර වරුන් දුන්න නඩති ඉන්දුවක් ගැන වරප්‍රසාද ප්‍රශ්නයක් මතු කරලා තියෙනවා. මම නම් මේ පළවෙනි වතාවට ඇහුවේ ශ්‍රේෂ්ඨාධිකරණයේ දුන්න නඩති ඉන්දුවක් මන්ත්‍රීවරුගේ වරප්‍රසාද කර වෙන්නේ කොහොමද කියලා. ඒ වගේම මැති වෙන කොමිසමටත් වරප්‍රසාද ප්‍රශ්නය මතු කළා. කොමිටි ඉදිරියට ගේනවා. දැන් මාධ්‍යවේදීන්ට මේ වගේ විශේෂම සියත ටෙලිවැකිය සම්බන්ධයෙන් වරප්‍රසාද ප්‍රශ්නය මතු කළා කියලා. ඉතින් මේක වැරදි. පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා. මේ ආයතන මර්ධනය කරන්න යනවයි කියන කතාව අපිට පිළිගන්න බෑ. අනිත් එක ඒ ටෙලිවැකියේ කතාව මම සම්පූර්ණයෙන්ම කියෙව්වා. මේක ඇත්ත වශයෙන්ම මගෙනවත් තියෙනවා ඒක. අපේ ගරු හිටපු ජනාධිපතිතුමාගේ නමක් තියෙනවා ඒ ටෙලිවැකියේ. ඒ කියන්නේ බලය බෙදීමට මම කැමති වුණා කියලා. මං ගරු ජනාධිපතිතුමාගෙන් අහුවා ඒ වෙලාවේ ඔබතුමා බලය බෙදීමට කැමතිද කියලා. ඔබතුමත් ඕ කිව්වා. ඉතින් අපිවත් විචාරය කළා තියෙනවා. ඉතින් ඇත්ත වශයෙන්ම අපේ රටේ ස්ථාවර නියෝග අනුව ඇත්ත වශයෙන්ම ගරු නියෝජ්‍ය කතානායක තිබුණේ මේක ඔබතුමා කියවද මේ මේ ටෙලිවැකියේ කතාව. ඒක ඇත්ත වශයෙන්ම විවේචනයක්. විවේචනය කිරීමේ අයිතිය තියෙනවා. මතය ප්‍රකාශ කර කිරීමේ අයිතියක් තියෙනවා. ඉතින් මීට කාලයකට ඉහතදී සාමාන්‍ය පාර්ලිමේන්තුවේ මේ වගේ දෙයක් සිද්ධ වුණාම කරන්නේ ගෙනල්ලා ආවාද කළා නිදහස් කරන එක මාධ්‍යවේදීට. නමුත් මේ අවස්ථාවේදී මේ කමිටිය විසින් වරප්‍රසාද කඩු වුණා කියලා තීරණයක් අරගෙන දැන් මේක නීතිපතිට අරින්න හදනවා. මොකද නීතිපතිට අරින්නේ නීති ශේෂාධිකරණයට යවන්න. මම ඔබතුමාගේ අහන්න කැමැති ඇත්තම නීතිපතිවරයා එතුමාගේ මතය ප්‍රකාශ කරලා තියෙනවා. කමිටියට මේක තේරුම් ගන්න බැරි වුණාට මට කරන් දෙයක් නැහැ. නීතිපතිවරයා කියලා තියෙනවා අද නඩේසන් නඩුවේ නඩේසන් කියන්නේ ඒ කාලේ හිටපු ඉහළපෙළේ රාජනීතිඥවරයෙක්. කිංග්ස් කවුසර්. ඔව් පාර්ලිමේන්තුව විවේචනය කරුවයි කියලා ඔහ ශේෂ්ඨාධිකරණයට අරන් ගියා. ඔව් ඔහුගේ නඩුව කතා කරුවා. කතා කළා ඔව් නිදහස් කළා. එදා කිව්වා ශේෂ්ඨාධිකරණය කිව්වා the supreme court also emphasized that there is an area of permissible criticism vivechana karanna puluwa mataya prakasha karanna puluwa e aitiya madhyavedinda thiyenawa kiyala ona pudgalikota thiyenawa kiyala dan neethipathi wedata garu sabhanayage thuba ai meka aith arinne etuba opinion ekak dila thiyenawada etuba opinion ekak dila thiyenawa api nade neethipathi wedaya nadesange naduwa සදාන් කරලා තියෙනවා. ඉතින් ඒක කමිටිය තේරුම් ගත්තේ නැහැ. මොකද කමිටියේ අරමුණු දෙයක් පරිගන්න. ශේෂාධිකරණයට ඇරලා ඒ මාධ්‍ය ආයතනය විනාශ කරන්න, ඕව කලකිරවන්න, ඕව අධෛර්යයටපත් කරන්න.
කමිටිය හැමෝම නෙවෙයි.
හැබැයි සමගි ජන බලයේ අපි අස්සක් ගෙදුවේ නැහැ. අපේ ගායන්ත මන්ත්‍රීතුමා ඉන්නවා, ඒතුමා අස්සක් ගෙදුවේ නැහැ. ඉතින් මට නම් විශ්වාසයි මේ ලිපිය දිහා බැලුවාම, ටෙලිවැකිය දිහා බැලුවාම ඒක සාමාන්‍යයෙන් විශේෂයෙන්ම දිනපතා පුවත්පත්වල නෙවෙයි ගරු නියෝජ්‍ය කතානායකගේ සතිපතා පුවත්පත්වල පළවෙන ලිපියක්. මේක හාස්‍ය. අපිවත් හාස්‍යයට ලක් කරලා තියෙනවා. ගරු මහින්ද රාජපක්ෂ මැතිතුමාත් හාස්‍යයට ලක් කරලා තියෙනවා. මම ආසේ කවුද මේ පැමිණිල්ල කෙරුවේ කියලා දැනගන්න සභානායකතුමාගේ. මේ පැමිණිල්ල කෙරුවේ කවුද? වරප්‍රසාද කඩ වෙලා තියෙනවා කියලා.
ඒක මාධ්‍යවේදී මන්ත්‍රීවරයෙක් පාර්ලිමේන්තුවේ.
කවුද කවුද? කවුද මං
අහන්නේ? ඒක හැන්ස් මට දැන් කපාර කියන්න බෑ.
ඒක නෑ, ඒක තමයි මං කියන්නේ.
ඒක හැන්සඩ් වර්තාවේ තිනු.
නෑ නෑ,
පාර්ලිමේන්තුවේ.
කිසි කෙනෙක්ගේ නමක් නෑ මං. මං නිමල් ලැබතු වගේ අහන්නම්කෝ.
ඒ වර්තාවේ.
නෑ නෑ, මං අහන්නේ කැපකි කවුද මේ පැමිණිල්ල කෙරුවේ? පැමිණිල්ලක් නැතුව මේ පැමිණිල්ලක් නැතුව මේ වගේ දෙයක් ගන්න බෑනේ ගරු. නියෝජ්‍ය කතාරයාගේ තුරි. විතවුට කම්ප්ලේන්ට්. මම දන්න මං ඒක මමත් ඒක කියෙව්වා. පැමිණිල්ල දාපු කෙනෙක් නෑ. ඒක පොදුවේ. ඔදුවේ තියෙන්නේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු අපහාසයට ලක් කරුවා කියලා. පැමිණිලිකාරයෙක්ද? එක්ක පැමිණිලිකාරයා මේක හරියට මාධ්‍ය තරහා කරගන්න බැරි නිසා පැමිණිලිකාරයා කිව්වත් දන්නේ කමිටියට මෙහෙම දෙයක් කරන්න කියලා. මොකද ඇත්ත වශයෙන්ම අපේ පාර්ලිමේන්තු සාවරණ නියෝග අඩුව. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, පාර්ලිමේන්තුව තමයි තීරණය කරන්නේ වරප්‍රසාද කඩු වුණාද නැද්ද කියලා. මගේ කේවන්න පාර්ලිමේන්තු office members පාර්ලිමේන්තුව විසින් තමයි ඒක තීරණය කරන්නේ. සාවරණ නියෝග අනුව පාර්ලිමේන්තුව තමයි තීරණය කරන්නේ වරප්‍රසාද කඩු වුණාද නැද්ද කියලා. ඉතින්
මිනිත්තු දෙකක් කාලය ඇතුළත
දැන් මම විනාඩි 5ක් ගන්න තර. I would like to read this except in regard to matters relating to the privileges immunities powers of parliament and of its members wherein the judicial power of the people shall be exercised by parliament. Parliamentu varaprasada prashnaya kama parliamentu thamai teerne karannona varaprasada kadunan nadda kiyala. Etukota meka sheshthadhikarane dar inne daduwan karanna. Dan me avasthawedi attawashema me lipiye deha baluwama attawashema meka haasayen lipu lipiyak. Me kisima apahasayak siddha vela naha. Itin මම කලින් කිව්වා වගේ පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා මාධ්‍ය ආයතන නියඳ කරන්න ගන්නා උත්සාහයක් කියන එක මම මේ අවස්ථාවේදී ප්‍රකාශ කරන්න සතුටුයි. ඉතින් මම අහන්න කැමතියි, මම සභානායකතුමාගෙන් ඇහුවා, කවුද පැබිලිකාරයා? කවුද පැබිලිකාරයා? මට කියන්න දෙන්න මල්ලා මැතිතුමා.
ගරු සභානායකතුමා,
කෙටියෙන් පැහැදිලි කරන්නම්. මට මතකයි මීට මාසයකට පමණ පෙර මේ සභාවේ මන්ත්‍රීවරයෙක් විසින් කරන ලද යෝජනාවක් අනුව තමයි මේ පාර්ලිමේන්තුවේ යෝජනාව ගෙනාවේ. ඒක අනුව තමයි ගරු කථානායකතුමා විසින් විශේෂ කාර්ය සභාව පත් කළේ. ඒතර ඒ වාර්තාව ඉදිරිපත් කරනකොට ඒ කරුණ ඉදිරිපත් කරાવી සභාවේ මන්ත්‍රීවරයෙක් එක මතු නොකර වරප්‍රසාද කමිටුවට යොමු වෙන්නේ නැහැ සම්ප්‍රදායිකව. ඒ මන්ත්‍රීවරයා මට දැන් කපාර කියන්නේ මම ඔබතුමාට ඔබතුමාට අද දවසේ
මම කියන්නේ මේ අසම්පූර්ණ විවාහ
හතරහමාර වෙන්න කලින් ඔබතුමාට මන්ත්‍රීවරයාගේ නම කියන්න.
හිතුවා කියන්නේ නැත්නම් කවුද පැබිලිකාරයා කියලා? නිබල් සිරිපාල ඇමතුමා කියන්නේ නැත්නම් කවුද පැබිලිකාරයා කියලා?
නෑ නෑ, නිබල් සිරිපාල ඇමතුමා එක සම්මත කරනවා කියලා කිව්වා.
එහෙම බදි. අද මේ දැන් පාර්ලිමේන්තුවට ආවම මේ සියලු කරුණු අපි ඉදිරියේ තියෙන්න කරු කතාදාක තිබුණේ. අපි ඉදිරියේ තියෙන්න මෙතුමා දන්නෙත් ඈ නිබල් ඇමතුමා නැගිටලා උත්තරයක් දෙන්නෙත් ඈ කවුද පැමිණිලිකාරයා?
එතුමාගේ ඊළඟ කතාව තියෙන්නේ එතුමාට ඒ නිසා තමයි.
මේක සාධාරණ වෙන්න ඕනේ. You can මේක මේ ඉංග්‍රීසියෙන් කියන්නේ you can have it in there. නිකන් වාතාශ්‍රය කියාගන්න බෑනේ. පැමිණිලිකාරයා දන්නෙත් ඈ. පැමිණිලිකාරයා කියන්නේ සාධාරණ සඳහනක්වත් නැහැ. පොදුවේ മന്ത്രിවරුන්ට අපහාසයක් වුණා කියලා ගේන්න පුළුවන් නැද්ද කියන එක වෙනම කතාවක්. පොදුවේ නමුත් මගේ තර්කය තමයි එහෙම ගේන්න පුළුවන් වුණත් නඩේසෙන් පැතුමාගේ නඩුවේ ශ්‍රේෂ්ඨාධිකරණය පැහැදිලිව කිව්වා විවේචනය කරන්න අයිතියක් තියෙනවා. අනිත් එක මතයක් කමෙන්ට් එකක් ලබා දෙන්න අයිතියකුත් තියෙනවා. ඉතින් මේක කරන්නේ ඇත්ත වශයෙන්ම පලිගන්න. අපි දේශපාලනය කරනවා නම් අපිට විවේචන දරා ගන්න බැරි නම් අපි දේශපාලනය කරන්න හොඳ නැහැ. අපි දේශපාලනය කරන්න හොඳ නැහැ. දේශපාලනය කරනවා නම් හැමදාම විවේචන එනවා. ඒක විද දරා ගන්න අපි දැනගන්න ඕනේ. ඉතින් මම රජයට කියනවා මේ වගේ මාධ්‍ය වලින් පිළිගන්න යන්න එපා. මම ඉල්ලීමක් කරනවා මේ ශ්‍රේෂ්ඨාධිකරණයට ඉදිරිපත් කිරීමේ උවමනාව අත්හැරලා මේ මාධ්‍යවේදියාගේ යම් කිසි වැරද්දක් වුණා නම් ඔහු පාර්ලිමේන්තුවට කැඳවලා ඔහුට අවවාද කළා මේ ප්‍රශ්නේ ඉවර කරන්න. මොකද පාර්ලිමේන්තුවේ හැමදාම වුණේ මේකයි. එතකොට මා කලින් කිව්වාගේ නඩේසෙන් නඩුවේ පැහැදිලිව තීන්දුවක් දීලා තියෙනවා. විවේචනය කරන්න පුළුවන්, මතය ප්‍රකාශ කරන්න පුළුවන්. ඊට වඩා වැදගත් දේ තමයි මේ පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා අධිකරණය මෙල්ල කරන්න, මැති වෙන කොමිසම මෙල්ල කරන්න, මාධ්‍යවේදී මෙල්ල කරන්න ගන්නා උත්සාහය දැන් එක්සත් ජාතීන්ගේ දැන් පවත්වන ගරු නියෝජ කතාදාක තිබුණේ එක්සත් ජාතීන්ගේ මානවික කෞසලයේ 21 වෙනි සංශෝධනයේ සම්මත විභාගයට ප්‍රශංසා කළා තිබ්බා. දෙය ප්‍රේස්න පාර්ලිමේන්තු. නමුත් මේ කාරණාව පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කළා අධිකරණය, මැතිවරණ කොමිසම, ඒ වගේම මාධ්‍යවේදීන් නිහඬ කරන්න හදන එක ජූනි මාසයේ එක්සත් ජාතීන්ගේ මානවිකයන් කවුසලයේ සාකච්ඡාවට භාජනය කරනවට කිසිම සැකයක් නැහැ. ඉතින් අප්පන් ආණ්ඩුවට අනුතුරු වගවනවා. GSP සාහනය එන්නේ ලබන මාසේ. GSP සාහනය ලැබෙනවද නැද්ද කියන එක ලබන මාසේ තමයි එන්නේ. සාමකාමී මැතිවරණ, සාමකාමී විරෝධතාවලට පහර දෙනවා. දැන්ටම දෙන්නේක් බැරුණා. මැතිවරණ කල් දාලා තියෙනවා. ගරු නියුජ කතාරිතුමනි, මම පුතුවට මතක් කරන්න කැමති ජාත්‍යන්තර සිවිල්ලා දේශපාලන අයිතිවාසිකම් ප්‍රඥප්තිය අපේ පාර්ලිමේන්තුවේ සම්මත කළා තියෙනවා. මැතිවරණ කල් දැමීම ජනතාවගේ මූලික අයිතිවාසිකම් කඩවීමක් කියලා ඒ ප්‍රඥප්තිය තියෙනවා. ඉතින් මේ ඔක්කොම GSP සාහනය ලබා දෙන අවස්ථාවේදී අපිට දැන්ටමත් මාස කීපයකට කලින් ඒගොල්ලෝ අඩතුරු රැකීමක් කරලා තියෙනවා. දෙය වෝල්ඩස් අති බහුතර ජනකින් අපේ රටට අවවාද කරලා තියෙනවා මෙන්න මේ කාරණා සිද්ධ කරන්න කියලා. නමුත් ඒවා කිසිවක් සිද්ධ වෙලා නැහැ. ඉතින් මම ඉල්ලීමක් කරනවා මේ ප්‍රශ්නය පාර්ලිමේන්තුව තුල අපි ඉවර කරමු. ඇයි මේ අධිකරණයට අරින්නේ? මම ඉල්ලීමක් කරනවා මේ 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 මාධ්‍ය ආයතනය පාර්ලිමේන්තුවට ගෙන්නලා අවවාද වැරද්දක් වුණා නම් අවවාදයක් කරලා මේක අවසන් කරන්න කියලා. Thank you.
ගරු
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, විශේෂයෙන්ම ලක්ෂ්මන් කිරියල්ල මහත්මයා සඳහන් කළ කාරණා පිළිබඳව මට විනාඩියක් දෙන්න. මේ සියත තෙළිවැකියේ සම්බන්ධයෙන් ඇත්තෙන්ම මේ අරගෙන තියෙන පියවර බරපතල වැඩි. දැන් මේ රටේ මාධ්‍ය ආයතන තියෙනවා අපිට අපි විනාශ කරනවා. උදේට පත්‍ර කියනකොට පට්ටපල් අමූලික බොරු කියලා සම්පූර්ණයෙන්ම අපිව චරිතඝාතනය කරලා විනාශ කරලා නැත්තට නැතිකරන්න සැලසුම් කරලා වැඩ කරන මාධ්‍ය ආයතන තියෙනවා. එතකොට ඒ මේ මම දැනගන්න සතුටුයි මේ සභාවෙන් මේ විශේෂයෙන් ආණ්ඩු පක්ෂයෙන් එවැනි මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරු සම්බන්ධයෙන් සම්පූර්ණ අසත්‍ය ප්‍රචාර කරලා බරපතල නිඳා පහස කරන අසත්‍ය ප්‍රවෘත්ති උදේට කියවන පත්‍ර සහ වැරදි වැඩසටහන් වලදී ඉතාම වැරදි සහගත විදිහට අපි පෞද්ගලිකව විවේචනය කරන ආයතන සම්බන්ධයෙන් තීරණයක් ගන්නවාද කියන එක. ඒක නිසා මේ සියත ටෙලිවැකිය පිළිබඳව ඇත්තෙන්ම කිරියල්ල ඇමතිතුමා හිටපු ඇමතිතුමා කිව්වා වගේ ප්‍රධාන වශයෙන්ම ඒගොල්ලන්ට අවවාදයක් කරන එක හොඳයි. මම ජනාධිපති කාලයේ 19 වෙනි සංශෝධනයෙන් මේ රටේ මාධ්‍ය නිදහස කියන එක කිසිම ආණ්ඩුවක නැති ආකාරයක දුන්න කෙනෙක්. එතකොට මට ඒ කාලෙත් ගැහුවා ඉතාම නරක විදියට. මාව නැත්තර නැති කරන්න මාධ්‍ය ආයතන ගැහුවා. හැබැයි ඒ කිසිම මාධ්‍ය ආයතනයකට මම කිසිම පියවරක් ගත්තේ නැහැ. අද මම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් වෙලත් මට විශාල වශයෙන් පහර ගහනවා. එහෙමනම් මේ ප්‍රධාන වශයෙන්ම පාර්ලිමේන්තු බලතල හා වරප්‍රසාද යටතේ මේ මන්ත්‍රීවරුන්ටත් පෞද්ගලිකව මේ විදිහේ ඉතාම නිඳා අපහාස කරන ආයතනවල අය සම්බන්ධයෙන් ඒ ආයතන ඒවැ ප්‍රවෘත්ති කියවන අය සම්බන්ධයෙන් පියවරක් ගන්න කියලා මම ඉල්ලා සිටිනවා. එළියකේ සම්බන්ධයෙන් කරුණා කරලා ඉතාම ගෞරවයෙන් මේ සභාවෙන් ඉල්ලන්නේ ආණ්ඩු පක්ෂයෙන්. ඒක මාධ්‍ය නිදහස තුළ සිද්ධ වෙච්ච දෙයක්. මේ අධිකරණයට ගෙන යන්නේ නැතුව සාමාන්‍ය මේ පාර්ලිමේන්තුවට ගෙනල්ලා අවවාදයක් කරලා එහෙම කරන එක තමයි එහෙම කරන්නයි කියලා මම ඉල්ලීම කරන්න
ඉස්සුවේ. ගරු නිමල් සිරිපාසිල්ල මැතිතුමාට මිනිත්තු 23ක කාලයක්.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද දින මාගේ සභාපතිත්වයෙන් පත්කරන ලද පාර්ලිමේන්තු කාරක සභාවේ පාර්ලිමේන්තු ප්‍රකාශන මාලා අංක 10 දැක්වෙන ඒ වාර්තාව පිළිබඳව විවිධ මත ප්‍රකාශ වුණා. අප විසින් ගරු කතානායකවරයා තමයි මේ කාරක සභාව පත් කළේ. ඊට පෙර කතානායකවරයා මේ සභාවට යෝජනාවක් ඉදිරිපත් කරා මෙවැනි කාරක සභාවක් පත් කිරීම පිළිබඳව. ඒ යෝජනාව මේ සභාවේ සම්මත වුණා මෙවැනි කාරක සභාවක් පත් කරන්න ඕන කියලා. එහෙමනම් මේකේ අඩුපාඩු තියෙනවා නම් මෙම කාරක සභාවක් ඕන නැත්තම් ලක්ෂ්මන් කිරියල්ල මැතිතුමාට තිබුණේ ඒ අවස්ථාවේදී යෝජනාවට විරුද්ධ වෙන එක. එහෙම වුණේ නැහැ. කාරක සභාව පත් කරා. කවුද පත් කරේ? ගරු කතානායකතුමා විසින්. කතානායකතුමාට තමයි ඒ පිළිබඳව තොරතුරු ලැබිලා තියෙන්නේ. ඒ අනුව කතානායකතුමා පත් කරන ලද කාරක සභාව අනුව මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙකු වශයෙන් ගරු කතානායකතුමා අපිට යම් කාර්යභාරයක් බාර දුන්නා නම් ඒ කාර්යභාරය ඉටු කිරීමට අපි බැඳිලා ඉන්නවා. ඒ මිසක් අපේ පෞද්ගලික අවශ්‍යතාවයක් නැහැ. මේ කාරක සභාව සඳහා මමත් සුරේන් රාඝවන් මැතිතුමත් ගරු කයන්ත කරුණාතිලක මැතිතුමත් අනුර ප්‍රියදර්ශන යාපා මැතිතුමත් වජිර අබේවර්ධන මැතිතුමත් නිමල් ලංසා මැතිතුමත් සුමන්දිර මැතිතුමත් පත් කරලා තිබුණා. එහිදී අපි නීතිපතිවරයා ගෙන්නවා. නීතිපතිවරයා ගෙන්නලා මේ සියත කෙළිවැකියේ ඒ ප්‍රකාශ වුණු සියලුම ප්‍රකාශන අපි ඒ වීඩියෝ ගත කරලා තිබුණා. ඒවා සියල්ලම පෙන්නවා. පෙන්නලා අපි ඒවා අධ්‍යයනය කරා. අධ්‍යයනය කරායින් පස්සේ 1953 අංක 21 දරන පාර්ලිමේන්තු බලතල හා වරප්‍රසාද පනතේ උපලේඛනයේ ආවිනි කොටසේ තියෙනවා ශ්‍රේෂ්ඨාධිකරණය විසින් පමණක් දඬුවම් කළ හැකි වැරදි. ඒවා පාර්ලිමේන්තුවට දඬුවම් කරන්න බෑ. මේවා මොකද්ද? පහ, පාර්ලිමේන්තුවේ හෝ කාරක සභාවක යම් විවාදයක් හෝ කටයුතු පිළිබඳව යම් විවාජ හෝ අවාර්ථික වාර්තාවක් හිතාමතා පළ කිරීම නැතොත් මාන්ත්‍රීවරයෙකු විසින් පාර්ලිමේන්තුවේදී හෝ කාරක සභාවකදී පවත්වන ලද යම් කතාවක් හිතාමතා වැරදි ලෙස නිරූපණය කිරීම. මෙන්න මේ සෙක්ෂන් එක ගැන තමයි එහිදී අපි නීතිපතිවරයාගෙන් අපි උපදෙස් ගත්තා. නීතිපතිවරයාත් ප්‍රකාශ පැමිණියෝචින් ප්‍රකාශ කරා මේක ඒ ගණයට වැටෙන දෙයක්. ඒක නිසා ඔබතුමාට මේ ගැන තීන්දුවක් දෙන්න දඬුවම් දෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා මේක කළ යුත්තේ මෙය නීතිපතිවරයාට යොමු කිරීම. නීතිපතිවරයාට යොමු කරා මම කතා කළ යුතුකයිනකෝ. නීතිපතිවරයාට යොමු කරා කියලා කියන්නේ දඬුවම් දෙන එක නෙවෙයි. නීතිපතිවරයාට යොමු කරායින් පස්සේ නීතිපතිවරයා තවගෙනත් තවදුරටත් මේ ගැන අධ්‍යයනය කළා. නීතිපතිවරයා සෑහීමකට පත් වෙනවා නම් විතරයි ශ්‍රේෂ්ඨාධිකරණය ඉදිරියට ගෙනියන්නේ. මේක පළවෙනි පියවර පමණයි. ඉතින් ඒක අපේ කාරක සභාව බැඳී ඉන්නවා. පාර්ලිමේන්තුවේ මේ ආරක්ෂා කිරීම සඳහා, ගෞරවය ආරක්ෂා කිරීම සඳහා මෙවැනි ක්‍රමදාරුවක් අපි කරන්න.
ගරු විමල් වීරවංශ මහත්තයා.
අරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද ඩිජිටල් මාධ්‍ය ලෝකයක් මේ ලෝකේ තියෙන්නේ. රූපවාහිනී නාලිකාවක මොකක් හරි එකක් ගියයි කියලා ඒක පස්සේ පන්න ගියාට පාර්ලිමේන්තුවේ ගෞරවය රැකෙන්නේ නැහැ. පාර්ලිමේන්තුවේ ගෞරවය අද ඇත්තටම රැකුණා මේ මෑත ඉතිහාසයේ පළවෙනි වතාවට අර නීති විද්‍යාලයේ ප්‍රශ්නදී පාර්ලිමේන්තුව එකට කටයුතු කිරීමේ. ඒ වගේ භාවිතාවන් වලින් විතරයි පාර්ලිමේන්තුවේ ගෞරවය රැකෙන්නේ. අනික ඔය කියන එකේ පාර්ලිමේන්තුවේ නෙවෙයි යම් යම් විවේචන එල්ල වෙලා තියෙන්නේ. එහෙම එකක් නැහැ. ඒ නිසා තමුන්වහන්සේ ඒ සියත මාධ්‍ය නාලිකාව ඉලක්ක කොටගෙන ඒ විදිහේ ප්‍රහාණාත්මක ක්‍රියාමාර්ගයක් මේ අනුගමනය කරන එක වැරදි.
ගරු මම කතා කරන ගේ ඔබතුමා කතා කරනවා අපි ඩිස්ටර්බ් කරේ නෑ නෑ නෑ.
පොයින්ට් ඔෆ් ඕඩර් ඔබතුමාගේ.
දැන් ඔබතුමා කියන විදිහට පැමිණිලි කාර්ය කතානායකද? කතානායකතුමා තමයි අපිව පත් කරේ. බලන්න ඔක මෙතුමා කියනවා කතානායකතුමාලි යෝජනාවක් ගෙනාවේ. ඒ කියන්නේ මෙතුමා කියන්නේ කතානායකතුමා තමයි පැමිණිලි කාර්ය. මේක අපි අහලා තියෙනවද කතානායක පැමිණිලි කාර්ය
යෝජනාවක්
ගෙනාවේ? PM නෙව මේ වගේ ප්‍රොසීජර් එකක් අපි දැකලත් නැහැ. මන්ත්‍රීවරයෙක්
ඔබතුමා අධ්‍යයනය කරන්න
මන්ත්‍රීවරයෙක් කියන්නේ ඔන කතානායක පැමිණිලි මෙතුමා කියන විදිහට කතානායක පැමිණිලි කාර්ය. එතකොට ඔකෝමද අපක්ෂපාති තීන්දුවක් දෙන්නේ?
නෑ නෑ. මම පැහැදිලි කරලා
දෙන්න. මුලින්ම මේ සභාවට පැමිණිලිකාරයේ කතානායකතුමා තමයි මේ කොමිටුව පත් කරේ. කතානායකතුමා තමයි මේ කොමිටුව පත් කරේ. ඒ නිසා ඒ කතානායකතුමාගේ අහන්න. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපිට දුන්න කාර්යභාරය අපි ඉෂ්ට කළා තියෙනවා. ඒක මේ සභාවට අයිතියක් තියෙනවා. අපි මේ වාර්තාව වැරදි නම් මේක පරාජය කරන්න. ඒ නිසා තමයි සභාවට මේක අපි ඉදිරිපත් කරේ. ඒක නිසා තමයි මේක සභාවට ඉදිරිපත් කරේ. ඉතින් ඒ නිසා ඉතාම පැහැදිලිව අපි මේ වාර්තාව අනුව
අපි
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, එතුමා කවුද පැමිණිලිකාරයා කියලා කියන්නේ නැහැ. මට අහන්න තියෙන්නේ පැමිණිලිකාරයා එහෙමනම් බූතෙක්ද?
හරි, බොහොම ස්තුතියි ගරු එමතුමා.
පැමිණිලිකාරයෙක් අවශ්‍ය වෙන්නේ නැහැ. අපිට මේ වගකීම බාර දුන්නා ඒ සියත සියතේ ටෙලිවැකියට අදාළ දේවල් අපිට පෙන්නුවා. ඒ ගැන සාකච්ඡා කරා. සාකච්ඡා කරලා මේ තීන්දුවට එළඹිලා තියෙනවා අපිට ලැබුණු නීති උපදෙස් අනුව. මේක වැරදි නම් සම්පූර්ණයෙන් මේ සභාවට ඉදිරිපත් කරේයි ඔබතුමාලා අදහස් ප්‍රකාශ කළා මේ යෝජනාව පරාජය කරන්න. එතකොට ප්‍රශ්න ඉවරයිනේ. ඒ අයිතිවාසිකම අපි දීලා තියෙනවා. ඒ නිසා මම ඒ පිළිබඳව ඊට වඩා කතා කරන්නේ නැහැ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද දින ඊළඟට තියෙනවා ඛනිජ තෙල් ගවේෂණය පිළිබඳ වූ රෙගුලාසි. ඒ ගැනත් යමක් මම කියන්නට ඕන. ඉතාම සුදුසු අවස්ථාවක මේ රෙගුලාසි හැබැයි අවුරුදු ගාණක් ප්‍රමාද වුණා. මුලින්ම මට මතකයි මම පාසල් යන කාලේ මං හිතන්නේ ඒ දවස්වල පේසාලි තෙල් හමුණා කියලා පත්තරවල ලොකු හෙඩින්ග්ස් වල ගියා. ගිහිල්ලා ශ්‍රීබාහු බණ්ඩාරනායක මැතිනිය කාලෙදී ඒ දවස්වල මං හිතන්නේ අපේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය හිටපු අපේ සූර්යාරච්චි මැතිතුමා තමයි ඒ තෙල් වගයක් ගෙනල්ලා පෙන්නලා තිබුණේ. නමුත් ඒ කාලේ ඉඳන්ම මේ දක්වා කොහෙවත් මේ තෙල් ගවේෂණය සිදු වුණේ නැහැ. මේකට සෑම රජයක්ම වග කියන්නට ඕන.
සෑම කනිජ තෙල් විෂය භාර වුණු අමාත්‍යවරයෙකුමත් වග කියන්නට ඕන. මොකද මෙච්චර කාලයක් තිස්සේ මේ ගවේෂණය සඳහා වූ අවශ්‍ය නීති රීති සම්පාදනය කළා මේ ගවේෂණ කටයුතු භාරගත්තේ නැහැ, ආරම්භ කරේ නැහැ. දැන් අද අපට මං ස්තුතිවන්ත වෙනවා අපේ කාංචන විජේසේකර අපේ ඛනිජ තෙල් සම්පත් අමාත්‍යතුමාට. එතුමා මේ ගැන කල්පනා කරලා මේ රට විශේෂයෙන් ආර්ථික අවපාතයකට වැටිලා රට ගොඩගන්න යන අවස්ථාවේදී අපිට අලුත් ආයෝජන අවශ්‍යයි, අලුතෙන් සම්පත් අපිට අවශ්‍යයි, අලුත් ආදායම් මාර්ග අවශ්‍යයි, බලශක්ති ක්ෂේත්‍රයේ දිහා අලුතෙන් කල්පනා කරලා බලන්න අවශ්‍යයි. ගතානුගතික විදිහට කල්පනා කරලා රජයේ සතුව ඔක්කොම තියාගෙන මේවා විනාශ කරගෙන කරන වැඩපිළිවෙලක් නෙවෙයි, ඉතාම දුරදක්නා නුවණකින් හා සැලැස්මකින් යුතුව දැන් බලශක්ති ක්ෂේත්‍රය සකස් කරගෙන යනවා. ඒ සකස් කරගෙන යන අවස්ථාවේදී අපි සතු විශාල සම්පතක් අපේ මූද වටේ තියෙන මේ සම්පත දැන් ඉන්දියාව මේ සම්පතින් ප්‍රයෝජනය ගන්නවා. ඒ නිසා අපි මේ පිළිබඳව රටට බරක් වෙන්නේ නැතුව ආයෝජකයන් ගෙනල්ලා බොහෝ රටවල්වල එහෙම තමයි මෙවැනි ගවේෂණ කටයුතු කරන්නේ. ඒ විදිහට ගවේෂණ කටයුතු කරලා අපිට අපේ රටට ලබා ගන්න පුළුවන් ආදායමක් සම්පතක් ලබා ගැනීම තුළින් අපේ ආර්ථිකය ශක්තිමත් කිරීමට නම් මෙවැනි ක්‍රියාවන් අවශ්‍යයි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපිට අවශ්‍යයි එක්ස්පෝර්ට් ඔරියන්ටඩ් ආර්ථිකයක්, අපනයන ආර්ථිකයක් අවශ්‍යයි. අපනයන ආර්ථිකයේදී කෘෂිකර්මාන්තයේද උඩාකර්මාන්තද මේ සෑමාංශයක්ම අපේ අධ්‍යාපනය අතින්ද මේ කියන සෑම අංශයකින්ම රටට විදේශ විනිමය ගලා එන ගෙන්වා ගන්නා වැඩපිළිවෙලක් අවශ්‍යයි. ඒ වැඩපිළිවෙල සඳහා නායකත්වය අද අපේ රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ලබා දීලා තිනවා. එතුමට උසුළු විසුළු කරා, එතුමට විවිධ දේවල් කිව්වා, IMF යනවා කියලා. IMF යනවට විරුද්ධ වුණා. නමුත් අද එතුමාගේ ඒ ක්‍රියාවලිය ඉතාම සාර්ථක අඩියකට දැන් පත් වෙලා තියෙනවා. IMF යන එක ගැන අපි එකාතකින් මේ වෙලාවේදී සතුටු වුණත් රටක් වශයෙන් අපි අසතුටු වෙන්න ඕන. මොකද මේ තත්ත්වයට අපේ ආර්ථිකය වැටිලා අපි එක එක තැන් වලින් ගිහලා හල්ලි හොයන එක හොඳ නෑ. නමුත් අපිට කරන්න දෙයක් නෑ, වෙන විකල්පයක් නෑ. විපක්ෂයේ වෙන විකල්පයක් ගැන කියන්නේ නෑ. IMF එක හරියට ඒ දොරටුව විවෘත කරා. විවෘත කරායින් පස්සේ තමයි අපට පුළුවන් වෙන්නේ පැරිස් ක්ලබ් එකෙන් වේවා, ජපානයෙන් වේවා, ඉන්දියාවෙන් වේවා, වෙනත් ආයතනයකින් වේවා, අපිට මේක ලබා ගන්න. මේ IMF ගිවිසුම අත්සන් කිරීමත් සමගම ඉන්වෙස්ටර්ස් කොන්ෆිඩන්ස්, ආයෝජකයින්ගේ විශ්වාසය අපේ රට කෙරෙහි ඇති වෙනවා. ආයෝජකයින්ගේ විශ්වාසය ඇති වුණේ නැත්නම් මේ රට ආයෝජන ගෙනීමට පුළුවන් කමක් නැහැ. ඒ පමණක් නෙවෙයි, දැන් රුපියල ශක්තිමත් වේගෙන එනවා. ඒ වගේම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මං හිතනවා ආයෝජකයින් ඉදිරියේදී විශාල ප්‍රමාණයක් අපිට ඒ බලාපොරොත්තුව තියෙනවා. ඒ පමණක් නෙවෙයි, අපි පැටලිලා තියෙන මේ ණය උගුලෙන් බේරීම සඳහා IMF නිකන් මේ නත්තල් පප්පෙක් නෙවෙයි, නිකන් ඇවිල්ලා අපිට එක එක සල්ලි දීලා යන්න එහෙම නෙවෙයි. ඒ අයට අවශ්‍යයි මේ දෙන සල්ලි, අපේ අනිකුත් බයිලැටරල් ඩෝනර්ස්ලාගෙන් ලැබෙන සල්ලි. ඒවා ගෙවීමේ ක්‍රමවේදයක් අපි පෙන්වන්න ඕනේ. එහෙම නැතුව ණයක් දෙන්නේ නැහැ. බැංකුවට ගියත් එහෙමයි අහනවා, මේ ගන්න ණය ඔබ ගෙවන්නේ කොහොමද? ගෙවීමට තියෙන ඔබේ වැඩ පිළිවෙල මොකද්ද? ඒ ගැන සාහිමකට පත් වෙන්න ඕනේ. ඉතින් ඒ නිසා ඒක ටිකක් චිත්ත බෙහෙතක්. මේ වෙලාවේදී මේ අසනීපයේ හැටියට පැණිරහ බෙහෙත් දෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ චිත්ත බෙහෙත බොණ්ඩ වෙලා තියෙනවා. ඒක කරන්න දෙයක් නැහැ. නමුත් චිත්ත බෙහෙත බොන්නේ නැතුව IMF කොන්දේසි දරුණුයි, ජනතාවට අමාරුයි, වැඩ කරන ජනතාවට අමාරුයි, වෘත්තිකයන්ට අමාරුයි. නමුත් මේක අපි විඳ දරා ගන්නට ඕන. මොකද කිසිම වෙන විකල්පයක් නැති නිසා, වෙනම ඔය උද්ඝෝෂණය කරන අය, බෝඩ් අල්ලගෙන ඉන්න අය, මේ කවුරුත් කිසිම විකල්පයක් කියන්නේ නැහැ. ඒ විතරක් නෙවෙයි, IMF කොන්දේසි අත්සන් කරායින් පස්සේ ඉදිරියේදී එන ඕනෑම රජයක් ඒ කොන්දේසි වලට යටත්ව තමයි වැඩ කටයුතු කරන්න ඕනේ. ඒක නිසා එයින් එහා විකල්පයක් නැත. ඉතින් ඒ නිසා මෙන්න මේ යථාර්ථය අපි ඉතා පැහැදිලිවම තේරුම් ගන්නට ඕනේ. ඉතින් ඒ නිසා මං හිතන්නේ මේ රටේ වාසනාවකට තීන්දුව ගන්න පුළුවන් තමන්ගේ දේශපාලන අනාගතය ගැන කල්පනා කරන්නේ නැති, තමන්ගේ පවුලේ අයගේ දේශපාලන අනාගතයක් ගැන කල්පනා කරන්නේ නැති, තමන්ගේ පක්ෂයක දේශපාලන අනාගතයක් ගැන කල්පනා කරන්නේ නැති නායකයෙක් හම්බුණා. ඒ නිසා තමයි එතුමාට තමයි පුළුවන් උනේ මෙවැනි තීරණ ගන්න, ශක්තිමත් තීරණ ගන්න. ඉතින් ඒ නිසා ඒ ශක්තිමත් තීරණ ගන්න අපි මේ වෙලාවේ යකාගෙන් හරි වැඩ අරගෙන මේ ආර්ථිකය හදාගෙන මේ ජනතාවට සහන සැලසීමේ වැඩ කටයුතු අපි කරගෙන යන්න ඕනේ. ඉතින් ඒ නිසා අද එතුමා කරන මේ ක්‍රියාවලිය අපි අවඥාවට ලක් කරන්නේ නැතුව අගෙයීමට ලක් කරලා එතුමාට අවශ්‍ය ශක්තිය දීලා අපි මේ ආර්ථිකය ගොඩනගා ගැනීමේ ක්‍රමවේදයට ක්‍රියාවලියට බහින එක තමයි අපේ ජාතික යුතුකම හා වගකීම. හුඟක් අය ඉන්නවා රට විනාශ වෙනකන්, විනාශ වෙලා ජනතාවට අමාරුකම් වැඩි වෙනකන්. එතකොට ඒ තුලින් ඡන්දයක් අරගෙන පාලන බලයට පත් වෙන්න පුළුවන් වෙයි කියලා. නමුත් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, පාලනය කරන්න රටක් ඉතුරු වෙන්න ඕනි, දේශපාලනය කරන්න රටක් ඉතුරු වෙන්න ඕනි, ජනතාවක් ඉන්න ඕනි. අද හුඟක් විපක්ෂය අය, අරගල කරන අය, මේ ඔක්කොම විවිධ න්‍යාය පත්‍ර අනුව කරන අය බලන්නේ රට මොන අමාරුවට පත් වුණත් අපිට බලයට එන්න මේ අවස්ථාවේදී අපි යමක් කරන්න ඕන කියලා. ඒ න්‍යාය වැරදි. ඊට වඩා මං හිතනවා මේ රටේ ජනතාව අගය කරයි යම් දවසක එවැනි පටු දේශපාලන න්‍යාය පත්‍රයක් නැතුව රට ගැන කල්පනා කරලා වැඩ කරන නායකයෙකුට මේ රටේ ජනතාවගේ අනාගත ආශිර්වාදයක් ලැබෙන බව මම කියන්න කැමතියි. ඒ නිසා අපි සතුටු වෙනවා, විශේෂයෙන්ම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ අපි බහුතරයක් අද පාර්ලිමේන්තුවට ඇවිල්ලා මේ රජයට සහයෝගය දීලා මේ රට ගොඩනගීමේ ක්‍රියාවලියට අපිට දායක වෙන්නට පුළුවන් වුණා. ඒ දායක වීමට පුළුවන් වීම තුළින් අපි හිතනවා අපි අපේ පෞද්ගලික දේශපාලන ගමම්මකට වඩා අපි රටේ දේශපාලන හා ආර්ථික ස්ථාවරය සඳහා අවශ්‍ය ශක්තිය ලබා දීමට පුළුවන් වීම තුළින් අපි ජාතික යුතුකමක් හා වගකීමක් ඉටු කරා කියන එක අපි විශ්වාස කරන ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ නිසා මේ අවස්ථාවේදී දැන් අපේ විපක්ෂ නායකතුමා හැමදාම සීන දකිනවා. එතුමා කියනවා කෝ IMF කිව්සුමා කෝ එක සභාගත කරනවද? අනේ විපක්ෂ නායකතුමනි පොඩ්ඩක් ඉවසලා එන්න. හෙට උදේ ජනාධිපතිතුමා මේ සභාගර්භයට එනවා. ඇවිල්ලා සභාගත කරාම ඔබතුමාට යන්නේ මන් නැති වෙනවා. ඒකයි විධානෝ කෝ මේ හංගගෙන ඉන්නවා, තියාගෙන ඉන්නවා. හංගගෙන ඉච්ච ඔක්කොම දැන් හෙට ඉදිරිපත් කරනවා. එතකොට විවේචනය කරන්න අපි විවාදයක් දෙන්නම් දවස් දෙක නැත්තම් තුනක නැත්තම් සුමානක. හැබැයි ඔබතුමා විවාදයේදී කියන්න අපි ආවම කියන එනවා කියලා, අපි ආවම මොනවාද කරන්නෙත් කියලා. අපි IMF එක අපිට ඕනේ, ඒකට අපි පයින් ගහනවා, අපි මෙහෙමයි සල්ලි ගෙන්නේ, අපිට මේ අය සල්ලි දෙන්නේ කියලා ඒ විසඳුමත් කියන්න ඕනේ. විසඳුම සාක්කුවේ දාගෙන හංගගෙන ඉඳලා කතා කරන්න පුළුවන් කමක් නැහැ. නියෝජ්‍ය කතාවේ විකල්පය මොකද්ද? IMF ෆෝන් නැත්තම් මේ කොන්දේසි හොඳ නැත්තම් මේ කොන්දේසි කොහොමද මාරු කරගන්න පුළුවන්ද වෙනස් කරගන්න? එහෙම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, IMF වගේ සංවිධාන මේ නායකින්ගේ මූණ බලලා නෙවෙයි මේ තීන්දුව ගන්නේ. ආර්ථිකය දිහා බලලා, ආර්ථික ගමන දිහා බලලා මොන ගමන් මාර්ගයකද අපි යන්නේ, ඒක ඔවුන්ගේ කල්පනාව අනුව නිවැරදි ගමන් මාර්ගයක්ද නැද්ද කියන කාරණය පිළිබඳව ඔවුන් පැහැදිලි විශ්ලේෂණයක් කරලා තමයි අපිට උදව් කරන්නේ. ඒ නිසා අපිට IMF එක ආවා කියලා දැන් මේ ඔක්කොම මේ රටේ ප්‍රශ්න විසඳෙන්නේ නැහැ. නමුත් මේක ආරම්භයක් පමණයි. මේ අපි දාන මේ අඩිතාලම තුලින් අපි අපේ රටේ ආර්ථිකය සකස් කරගන්න ඕනේ. හරියට එක්ස්පෝර්ට් ඔරියන්ටඩ් අපනයන ආර්ථිකයක් කරා අපි යන්නට ඕනේ. ඒ සමගම සමාජ සුබසාධනය අපි ඇති කරගන්නට. ඒ ඔක්කෝම කරන්න පුළුවන් වෙන්නේ අපිට විශේෂයෙන්ම අපේ ආර්ථිකය ශක්තිමත් කළොත් පමණයි. දුර්වල ආර්ථිකයක් තුළින් අපට සමාජ සුබසාධනයක් ඇති කරගන්න පුළුවන් වෙන්නේ නෑ. ඒ නිසා ආර්ථිකය ශක්තිමත් කිරීම ආර්ථිකය නිසිමකට ගෙනයාම අද අපිට ලෝකයේ තනි වෙලා ඉන්න පුළුවන් කමක් නෑ. අද ලෝකයේ එහෙම තනිවෙච්ච රටවල් දැන් බලන්න අපි චීනය ගණ්ඩ රුසියාව ගණ්ඩ අපිත් පාසල් යන කාලෙ ඉඳන් අපි කොමියුනිස්ට්කාරවේ දවස්වල අපි සමාජවාදී. හැබැයි චීනය අපි රාජිත මුතුබලයම අපි තරම් සමාජවාදය පිළිබඳව කතා කරපු පෙළපාලි ගියාය නෑ. නමුත් කාලයක් ගියා දැන් කාලයේ යථාර්ථය තේරුම් ගන්න. ඒ කාලයේ යථාර්ථයත් එක්ක චීනය තේරුම් ගත්තා ආර්ථිකය කොහොමද සකස් වෙන්න ඕන කියලා. ඒ වගේම රුසියාව තේරුම් ගත්තා කොහොමද ආර්ථිකය සකස් වෙන්න ඕන කියලා. ඉතින් ඒ නිසා දැන් වෙනිසුලාව බලන්න. වෙනිසුලාට මොකද වුනේ අවසානයේදී? වෙනිසුලාවත් ආර්ථික පරිහානියට ලක් වුණා. ඉතින් ඒ නිසා අපි මේ වාගෙන් අපි ජාත්‍යන්තරයේ ලෝකයේ දිහා බලලා අපි පාඩම් ඉගෙන ගන්න ඕන. ඉගෙනගෙන අපි අපේ ආර්ථිකය සකස් කර ගනිමින් අපි ඉදිරියට යාම සඳහා අවශ්‍ය ව්‍යුහය අපි අනිවාර්යයෙන්ම සකස් කරගත යුතුයි. ඒ ඉදිරියට යාමේ ව්‍යුහය සකස් කර ගැනීමේදී අපට දේශපාලන ස්ථාවරභාවය අවශ්‍යයි. දේශපාලන ස්ථාවරභාවය සඳහා හොඳ මැතිවරණ ක්‍රමයක් අවශ්‍යයි. අපි හැමදාම කියනවා මේ මනාප මැතිවරණ ක්‍රමය ඉවත් කරලා ආසනයකට ඡන්ද කොට්ටාසයකට වග කියන මන්ත්‍රීවරු පත් කරන මිශ්‍ර මැතිවරණ ක්‍රමයක් සඳහා ගියොත් පමණයි අපේ දේශපාලන ස්ථාවරය සහ දේශපාලන ස්ථාවර භාවය හැදී පවතින්නේ. නැත්තම් සීසී කඩගිය කැඩුණු බිඳුණු දේශපාලන ප්‍රවාහයක් තුළින් අපේ රට ඉදිරියට ගෙනියාමට පුළුවන් වෙන්නේ. ඒ නිසා ආර්ථිකයේ ගොඩනැගීම, අපේ දේශපාලන ස්ථාවරය ශක්තිමත් කිරීම, අපේ දේශපාලන ක්‍රමය සකස් කිරීම, මේ සියල්ල අපි කරන්නට ඕන. ඉතින් අනික් කාරණය අපේ මෙහිදී අපේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව පිළිබඳව අපි අලුතෙන් සිතා බලන්නට සොයා බලන්නටත් අපිට අවස්ථාව වෙලා තියෙනවා. ඒ නිසා ගරු කතානායක නියෝජ්‍ය කතානායකතුමනි, අපි මෙන්න මේ කරුණුත් මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම සැලකිල්ල දක්වමින් දැනට ජපානය ජයික ආයතනය ලෝක බැංකුව දැන් අපේ ගංවල තිබුණා අයිරෝට්ස් ව්‍යාපෘතියක් ආසියානු සංවර්ධන බැංකුවෙන් මෙව කරපු ඒ ඔක්කොම නතර වෙලා තියෙනවා. දැන් අපි ඒව පටන් ගන්න ඕන. ඒ සඳහා අපි නෙගෝෂියේෂන් පටන් ගන්න ඕන. ජයිකා සමග නෙගෝෂියේෂන් පටන්ගෙන අපි BIA ටර්මිනල් 2 එක අපි කරන්න ඕනේ. අනිකුත් නතර වුණු සියලුම සංවර්ධන වැඩකටයුතු අපිට ආරම්භ කරන්න ඕනේ. ඒ නිසා ඉදිරියේදී අපිට සුවිශේෂ වූ වැඩ කොටසක් අපේ රජයට කරන්න තියෙනවා. ඒ නිසා ඒ සඳහා අපි යොමු වෙනවා කියන විශ්වාසයත් ලබා දෙමින් මගේ කතාව අවසන් කරව බොමු ස්තුතියි.
බොහෝ විශ්ව දෙගරු අමාත්‍යවරුනි, ගරු ගයන්ත කරුණාතිලක මහත්මයා, ඔබතුමාට මිනිත්තු 5ක කාලයක්.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ සහ පාර්ලිමේන්තුවේ වරප්‍රසාද කඩවීම සම්බන්ධව විමර්ශනය කිරීමටත් ඒ ගැන සුදුසු නිර්දේශ ඉදිරිපත් කිරීමටත් කතානායකතුමා විසින් විශේෂ කාරක සභාවක් පත් කළා. ඒ කාරක සභාවේ සමාජිකයෙක් මාවත් පත් කළා තිබුණා. ඒ අනුව අපට දැනුම් දුන්නා ජනවාරි මාසේ 30 වෙනිදා මේ කාරක සභාව නිමල් සිරිපාල ඇමතිතුමාගේ ප්‍රධානත්වයෙන් රැස් වෙන බව. මම ඒකට ගියා. මට මතකයි සභාපතිතුමා හිටියා, අපේ වජිර අබේවර්ධන මන්ත්‍රීතුමා හිටියා, ඒ වගේම සුරේන් රාඝවන් රාජ්‍ය ඇමතිතුමා හිටියා. එතෙන්දී අපිට කිව්වා මේ ටෙලිවැකි හරහා සියතේ පාර්ලිමේන්තුවට වරප්‍රසාද කඩ වෙලා තිනවා, අපහාස වෙලා තිබෙනවා. ඒ ගැන නීතිපතිවරයාගෙන් කරුණු විමසීමක් කරලා ඊට පස්සේ මේ ගැන තීරණය කරමු කියලා. ඒ වගේම එදා කතා වුණා එතුමාගෙන් ප්‍රශ්න කිරීමකුත් කරමු මේ පිළිබඳව කියලා. ඊට පස්සේ දෙවෙනි දවසේ මේ කමිටුව රැස් වෙනවා කිව්වා. නමුත් අපි පාක්ෂියක් හැටියට පාර්ලිමේන්තුව වර්ජනය කරපු නිසා අපිට ඒකට යන්න බැරි වුණා. අවසාන වශයෙන් රැස්වෙන දවසේ තුන්වෙනි දවසේ 11ට තියෙනවා කෝ මමත් වෙන රැස්වීමක ඉඳලා දුවගෙන ආවා 11යි 13ට යනකොට ඔක්කොම අවසන් කරලා පස්සේ මම ලේකම්තුමිය හම්බෙලා කිව්වා අපිට මේකට එකඟ වෙන්න බෑ කාරණා කීපයක් නිසා කියලා විශේෂයෙන්ම නියෝජ්‍ය කතානායකතුමනි පාර්ලිමේන්තු වරප්‍රසාද පාවිච්චි කරලා මාධ්‍ය වේදීන් දඩයම් කරන එකට අපිට කිසි ලෙසවත් පක්ෂ වෙන්න බෑ වර්තමාන ජනාධිපතිතුමා 2001 බලවේට ඇවිල්ලා අග්‍රාමාත්‍යවරයා හැටියට ඉඳෙද්දි ඉතාම වැදගත් කටයුත්තක් කරා සාපරාදී අපහාස නීති ඉවත් කරලා අපි ආණ්ඩුවේ හිටියේ වෙලාවේ එතකොට අද දැන් මේ කරන්න හදන්නේ එදා සාපරාදී අපහාස නීතිය ඉවත් කරලා දීපු සහන පාර්ලිමේන්තු වරප්‍රසාද මුවාවෙන් නැවත ක්‍රියාත්මක කිරීමක් තමයි වක්‍රාකාරයෙන් මේ කරන්න හදන්නේ අනිත් කාරණේ මේ වාර්තාවේ මේ නිර්දේශවල කිසිම සඳහනක් කළ නැහැ මේ පිළිබඳව පැමිණිලි කරේ කවුද කියන එක පැමිණිලි කරේ කවුද කියන එක විතරක් නෙමෙයි පාර්ලිමේන්තුවේ අපහාසයක් වුණයි කියන එක වරප්‍රසාද කඩ වුණයි කියන එක ගැන එකම වචනයක්වත් මේ වාර්තාවේ සඳහන් කළ නැහැ ඉතින් අපිට ඉතාම පැහැදිලිව පේන එකක් තමයි මෙතෙන්දී මේ කරන්න හදන්නේ ජනමාධ්‍ය ආයතන බය ගන්නවන එකයි මාධ්‍යවේදීන් දඩයම් කිරීමටයි තමයි මේ සූදානම් වෙන්නේ අනික් කාරණේ නියෝජ්‍ය කතානායකතුමනි හරිනම් සදාචාරාත්මකව කළ යුතුව තිබුණේ ඒ පාර්ශ්වයත් ගෙන්නලා ඔහුගේ පැත්තෙන් කරුණු ඉදිරිපත් කිරීමක් කිරීමට ඉඩ දෙන එක අවසන් කරන විනාඩි දෙකේ ඒක කරනවා කියලා කිව්වත් ඒ කිසිම අවස්ථාවක් ඔහුට ලබා දුන්නේ නැහැ ඉතින් මේක නීතිපතිවරයාට තමයි බාර කිව්වා අපි කරේ නීතිපතිවරයාට යොමු කරන එක විතරයි කිව්වා නමුත් එතනින් එහාට මේකේ තව පරමාර්ථයක් තියෙනවා මේ වාර්තාව TRC එකට විදුලි සංදේශ නියාමන කොමිසමටත් යවන්න නිර්දේශ කරලා තියෙනවා ඒකෙන් පැහැදිලිව පේනවා මාධ්‍ය ආයතනයේ බලපත්‍රය නීති උල්ලංඝනය කරා කියලා බලපත්‍රය කැන්සල් කිරීමට තමයි මේ සූදානම් වෙන්නේ ඒ නිසා නියෝජ්‍ය කතානායකතුමනි අවසාන වශයෙන් මම කියන්නේ මීට ඉස්සෙල්ලත් මේ වගේ කමිටු තිබුණා මට මතකයි දින 50 ගාන වෙලාවේ මෙතන ඇති වුණු ගාලකෝට්ටියත් එක්ක පුටු පොළවේ ගහලා මයික් කඩලා මොනවද මිරිස් කුඩු වතුරෙන් ගහලා ගාමිණී ජයවික්‍රම පෙරමැත්තමාගේ ඇහැකුත් ආබාධයට පත් වුණා ඒ පිළිබඳව හොයලා බලලා වාර්තා කරපුවා මේ සභාවට කිසිම දෙයක් ඉදිරිපත් වෙනවා අපි දැක්කේ නැහැ අවසාන වශයෙන් මම කියන්න ඕන මේ මෑතකදී අපි දැක්කා මනුෂ්‍යනායකකාර ඇමතිතුමා අපේ පැත්තේ ඉන්නකොට බහින්බස් වීමක් වෙලා අපේ කංජන විජේසේකර මැතිතුමාටත් චෝදනාවක් ආවා මේ පැත්තට ඇවිල්ලා ගහන්න ගියයි කියලා අපේ ආණ්ඩු පක්ෂයේ සංවිධායක හිටපු ජොන්ස්ටන් ප්‍රනාන්දු මේ පැත්තට ආවා කියලා චෝදනා කරා මනුෂ්‍ය මන්ත්‍රීතුමා යන්තම් අපේ සුළු සේවකේ අතනින් ගේට් මේ දොරෙන් එක්කන් ගිහිල්ලා යන්තම් බේරුණා මේ පිළිබඳව කමිටුවක් පත් කළා මමත් ඒ කමිටුවේ හිටියා අපි කීප වතාවක් රැස් වුණා කාලේ නාස්ති කරා වියදම් කරගෙන ආවා අන්තිමට මෙතුමල්ලා ගෙනල්ලා එතුමල්ලට ඒ වීඩියෝ එක පෙන්නලා නිදහසට කරුණු ඇහුවා නියෝජ්‍ය කතානායකතුමා හැදී හිටපු රංජිත් සීමලා පිටියේ මැතිතුමා මේ ගැන වාර්තාවක් දුන්නා අද වෙනකන් කිසිම දෙයක් මේ සභාවට ඒවා ක්‍රියාත්මක වුණේ නැහැ අද අපි දකින්නේ එදා ගිහිල්ලා මේව විමර්ශනය කර කර වාඩි වෙලා හිටපු අපි අද දකින්නේ එතුමල්ලා දෙන්න බොහොම සහෝදරත්වයෙන් එතන වාඩි වෙලා ඉන්න එක විතරයි ඒ නිසා මම කියන්නේ මේවා මේ මාධ්‍යවේදීන් මර්ධනය කරන උත්සාහයයි හදිසි නීතියයි අත්‍යවශ්‍ය සේවා රෙගුලාසි ත්‍රස්තවාදී වැළැක්වීමේ පනතයි පාවිච්චි කළා රජයට විරුද්ධව උද්ඝෝෂණ කරනකොට වැඩ වර්ජන කරනකොට අද මර්ධනය කරන්න හදනවා වගේ පාර්ලිමේන්තුවේ වරප්‍රසාද හරහා මාධ්‍යවේදීන් මර්ධනය කරන්නයි මාධ්‍ය ආයතන වලට තර්ජනය කරන්නයි මේ කරන වැඩේට අපි විරුද්ධ නිසා තමයි මං ඒ කොමිටියේ සමාජිකයෙක් හැටියට හිටියත් අවසාන නිර්දේශ වලට අස්සන් නොකරපු එකම මන්ත්‍රීවරයෙක් හැටියට මම ඒක ප්‍රතික්ෂේප කරේ. ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලනවා කරුණා කළා මේ ගැන නැවත වතාවක් සලකලා බලන්න. අද මේ 225ටම රටේ ලොකු විවේචනයක් තියෙනවා.
කාලය අවසන් වෙනකම්
මේ පාර්ලිමේන්තුවේ කොයිතරම් විවේචනයක් තියෙන වෙලාවක්ද? යන්තම් හරි මේ සභාව මෙහෙම හරි තියෙන්නේ මාධ්‍ය නිසා. මාධ්‍යෙන් මේ විවේචන පෙන්වලා දෙන නිසා. ඒ නිසා ජනතා හඬ මතුවෙන එක මාධ්‍යවේදීන් මර්ධනය හරහා ක්‍රියාත්මක කරන එක නතර කරන්න තවදුරටත් කල්පනා කරන්න කියලා මම ඉල්ලා හිටිනවා.
හරි. බොහොම ස්තුතියි ඔබතුමාට. කරු එස් ශ්‍රීධරන් මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 18ක් කාලයක් තියෙනවා.
ගෞරවය பிரதி சபாநாயகர் அவர்களே, இன்றைய தினம் இந்த பாராளுமன்ற உறுப்பினர்களுடைய சிறப்புரிமை தொடர்பிலான இந்த விடயத்திலே இன்று கூட எங்களுடைய ஒரு சிறப்புரிமை இங்கே மீறப்பட்டிருக்கிறது. மிக முக்கியமாக இன்றைய பாராளுமன்ற அமர்விலே அரச கட்சியினால் கொண்டு வரப்படுகின்ற பிரேரணைக்கு எதிர்கட்சியினுடைய கொறடா அவர்களுடைய உரையை தொடர்ந்து இரண்டாவதாக என்னுடைய பெயர் தான் இருந்தது. ஆனால் இன்று என்னுடைய பெயர் இன்று நாலாவதாக மாறியிருக்கிறது என்றால் எங்களுடைய எந்த ஒரு அனுமதியோ எங்களுக்கு தெரிவிக்கப்படாமல் இதே சபையில் இவ்வாறு நாங்கள் புறக்கணிக்கப்படுகிறோம் என்றால், ஓரம் கட்டப்படுகிறோம் என்றால், இதுவும் கூட இந்த பாராளுமன்றத்திலே நடந்திருக்கின்ற மிகப்பெரிய ஒரு சிறப்புரிமை மீறலாகவே நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, நீங்கள் ஒன்றை புரிந்து கொள்ள வேண்டும். பாராளுமன்ற உறுப்பினர்கள் ஒவ்வொருவருக்கும் இருக்கின்ற உரிமைகள் சரியான முறையில் நேர்மையான முறையில் கடைபிடிக்கப்பட வேண்டும். இன்று நான் நினைக்கிறேன் இரண்டு வாரங்களுக்கு முதல் கோப்பாய் போலீசாரால் யாழ்ப்பாணத்துக்கு ஜனாதிபதி வந்த பொழுது எங்களுடைய சக பாராளுமன்ற உறுப்பினர் செல்வராஜா கஜேந்திரன் குண்டுக்கட்டாக தூக்கி செல்லப்பட்டு போலீஸ் நிலையத்திலே அடைக்கப்பட்டார். அதேபோல யாழ்ப்பாணத்திலே முல்லைத்தீவு மாவட்டத்தில் இருக்கிற நீதிமன்றம் குருந்தூர் விகாரை தொடர்பாக குருந்தூரில் இருந்து சிவனாலயம் உடைக்கப்பட்டு விகாரை கட்டப்படக்கூடாது என்று வழங்கிய தீர்ப்பை எல்லோரும் எங்களுடைய கட்சியினுடைய பாராளுமன்ற உறுப்பினர்களாலும் சட்டத்திறன்களாலும் செய்யப்பட்ட வழக்கை மீறி அவர்கள் இன்று விகாரை கட்டி முடித்திருக்கிறார்கள். ஆகவே பாராளுமன்ற உறுப்பினர்களுடைய சிறப்புரிமை என்பது அல்லது அவர்களுடைய கோரிக்கைகள் என்பது இந்த மன்றத்தினால் இந்த நாட்டினுடைய உயர்ந்த சபையினால் எவ்வளவு தூரம் அது கௌரவமாக பேணப்படுகிறது, அது எவ்வளவு தூரம் கௌரவத்தோடு பேணி பாதுகாக்கப்படுகிறது என்பதை நீங்கள் தயவு செய்து புரிந்து கொள்ள வேண்டும். நாங்கள் ஒவ்வொரு விதமாக ஒரு இனத்துக்கு நடக்கிற பொழுது அல்ல பெரும்பான்மை இனத்திற்கு நடக்கிற பொழுதுதான் அது சிறப்புரிமை மீறலாக இருக்க முடியாது. இது கட்சிகளின் அடிப்படையில் தான் இங்கே நேரங்கள் ஒதுக்கப்படுகிறது. ஆகவே ஐக்கிய மக்கள் சக்தியினுடைய உறுப்பினர்கள் முதலிலே பேசினால், இரண்டாவது தமிழ் தேசிய கூட்டமைப்பின் சார்பாக இலங்கை தமிழரசு கட்சி எங்களுக்கு வழங்கப்பட்டிருக்க வேண்டும். நான் இதனை எதிர்கட்சித் தலைவர் சஜித் பிரேமதாஸ் அவருடைய கவனத்துக்கும் கொண்டு வருகிறேன். இது ஒரு தடவை அல்ல, பல தடவைகள் இங்கே நடைபெறுகிறது. எங்களுக்கு ஒதுக்கப்படுகிற நேரங்கள் குறைக்கப்படுகிறது, எங்களுக்கு தெரியாமலே இந்த விடயங்கள் கையாளப்படுவது மிகவும் துர்பாகியமானதும் துரதிருஷ்டவசமானதும் என்பதை கவலையோடு நான் பதிவு செய்து கொள்ள விரும்புகிறேன். மிக முக்கியமாக இன்னொரு விடயத்தை நான் இன்றைய இந்த சிறப்புரிமை மீறல் பொழுதிலே நான் இந்த சபையிலே முன்வைக்கிறேன். கிளிநொச்சி மாவட்டத்தினுடைய பூநகரி பிரதேச செயலாளர் பிரிவு, பூநகரி பிரதேச செயலாளர் பிரிவில் இருக்கின்ற பொன்னாவளி என்கிற பாரம்பரியமான ஒரு கிராமம், இந்த பொன்னாவளி கிராமம் 3500 ஆண்டுகளுக்கு மேற்பட்ட தொடர்ச்சியாக தமிழர்கள் வாழ்ந்து வருகின்ற ஒரு கிராமம். அங்கு தோன்றிய தமிழர்கள், அங்கே அவர்கள் வந்தவர்குடிகள் அல்ல, அங்கு தோன்றிய தமிழர்கள் அந்த இடத்திலேயே கௌதாரிமுனை, பொன்னாவளி, வேரவில், பூநகரி, பரமன்கிராய் போன்ற இடங்களிலே இன்றைக்கும் அந்த இடங்கள் ஈழவூர், புளியந்தரை என்று சொல்லப்படுகின்ற பாரம்பரியமான நாகதேவந்துறை போன்ற துறைகளை உள்ளடக்கிய ஒரு மிகப்பெரிய பூநகரி பிராந்தியம் என்பது தமிழர்கள் தோன்றி வளர்ந்த சரித்திரபூர்வமான வரலாற்று இடங்களை கொண்ட ஒரு இடம். அவ்வாறான அந்த பொன்னாவளி கிராமம் இன்று இலங்கையினுடைய வரைபடத்தில் இருந்து காணாமல் போக போகிறது. தயவு செய்து நான் பிரதி சபாநாயகர் அவர்களை இதனை இந்த உயர்ந்த சபையிலே பதிவு செய்கிறேன். கௌரவ அமைச்சர் ரமேஷ் பத்ரன் அவர்களும் இந்த இடத்தில் இருக்கிற பொழுது நான் இந்த விடயத்தை குறிப்பிட வேண்டும். ஏனென்றால் டோக்கியோ சீமெந்து கம்பெனிக்காக அந்த இடத்திலே அங்கே இருக்கின்ற முருகை கற்களை 300 அடி ஆழம் வரை 1 மைல் தூரத்தில் இருக்கின்ற கடல் நீரையும் பொருட்படுத்தாது பொன்னாவளி என்கிற கிராமத்தை தோண்டி எடுத்து அந்த கிராமத்தையே கடலாக்குகின்ற ஒரு பெரிய கைங்கரியம் இந்த நாட்டிலே நடைபெறுகிறது. இது ஒரு மிக மோசமான விடயம் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக கிளிநொச்சியினுடைய தொன்மை மிகு பேரூர்களில் ஒன்றாக விளங்கும் வேரவில் கிராமம் ஈழவூர் என்றும் புளியந்தரை என்றும் சிறப்பித்து சொல்லப்படும் அளவிற்கு கிளிநொச்சியின் பண்பாட்டு முக்கியத்துவம் மிக்க அடையாளமாக விளங்குகிறது. இலங்கை வரலாற்றில் ஏறத்தாழ 3500 ஆண்டுகால வரலாற்று தொடர்ச்சி மிக்க மக்கள் பாரம்பரியத்தை கொண்டுள்ள கிராஞ்சி கிழக்கு, கிராஞ்சி மேற்கு, மொட்டையன்குளம், பிருந்தாவனம், மதனிக்குடியிருப்பு, வலைப்பாடு, பொன்னாவளி, பாலாவி ஆகிய கிராமங்கள் சூழ உள்ள இப்பிரதேசத்தில் 1156 குடும்பங்களைச் சேர்ந்த 4276 அதிகமான மக்கள் வாழ்ந்து வருகின்றனர். கடற்புற சூழலியல் கொண்ட இப்பிரதேச மக்கள் ஏற்கனவே குடிநீர் தட்டுப்பாட்டை எதிர்கொள்ளும் நிலையில் தமது பகுதியில் புதிதாக ஒரு சீமெந்த தொழிற்சாலை அமைக்கப்படுமாயின் அது தமது இருப்பை கேள்விக்குட்படுத்தக்கூடிய அபாயகரமான சூழலை தோற்றுவிக்கும் என்ற இயல்பான அச்சத்திற்கு ஆட்பட்டவர்களாக அது பற்றிய தெளிவுபடுத்தல்களை பெற்றுக்கொள்ள முடியாத நிலையில் இருக்கிறார்கள். அங்கே கடந்த ஒரு 2-3 ஆண்டுகளுக்கு முதல் 2016 ஆண்டிலிருந்து அங்கே ஒரு ஆய்வு செய்கிறோம் என்றார்கள். அங்கே இருக்கின்ற நிலத்தினுடைய கற்களை தோண்டி அல்லது குடைந்து அங்கே இருக்கிற நீரை பரிசோதனை செய்கிறோம், கற்களை பரிசோதனை செய்கிறோம் என்று ஒரு ஆய்வு நடைபெற்றுக் கொண்டிருந்தது. ஆனால் அப்பொழுது நாங்கள் சென்று பார்த்த பொழுது அவர்கள், இது ஆய்வு தான் நடக்கிறது, இது ஒரு ஆய்வு நிறுவனம், எங்களுக்கும் அதற்கும் சம்பந்தம் இல்லை என்றார்கள். அங்கே எதுவும் நடக்காது என்றார்கள். ஆனால் இன்று அந்த இடத்திலே அந்த மக்கள் குடியிருக்க முடியாதவாறு வலைப்பாடு, கிராஞ்சி, வேரவில் போன்ற பகுதிகளிலே பாரம்பரியமாக வாழுகிற மக்கள் அந்த இடங்களை விட்டு கலைக்கப்படக்கூடிய மிகப்பெரிய ஒரு அபாயகரமான சூழல் அங்கே உருவாகி இருக்கிறது. இது பற்றிய எந்த தெளிவுபடுத்தல்களும் இதுவரை மேற்கொள்ளப்படவில்லை. நான் கௌரவ பிரதி சபாநாயகர் அவர்களை, நான் யாழ்ப்பாண பல்கலைக்கழகத்தினுடைய துணைவேந்தர் ஸ்ரீ சத்குணராஜா அவர்களுக்கும் ஒரு கடிதத்தை அனுப்பியிருக்கிறேன், அதனையும் இந்த சபையிலே பதிவு செய்கிறேன். யாழ்ப்பாண பல்கலைக்கழகத்திற்கு ஒரு பொறுப்பும் கடமையும் இருக்கிறது. வடக்கு கிழக்கிலே, குறிப்பாக வடக்கு மாகாணத்தில் இருக்கின்ற வளங்கள், அங்கே இருக்கின்ற சூழலியல் தாக்கங்கள், அந்த மக்களுடைய வாழ்க்கை முறை பற்றிய தெளிவான அவருடைய விஞ்ஞான பிரிவு, புவியியல் பிரிவு மற்றும் அவர்களுடைய தொல்லியல் திணைக்கள தொல்லியல் வரலாற்று பிரிவுகளுக்கு கூட ஒரு ஆய்வை செய்து இந்த இடத்திலே அவ்வாறான ஒரு தொழிற்சாலை அமைக்க முடியுமா, அங்கே அந்த முருகை கற்களை எடுப்பது பொருத்தமா பொருத்தம் இல்லையா, அதனால் கடல் நீர் வராதா, அந்த மக்கள் குடியிருக்க முடியுமா போன்ற ஆய்வுகளை செய்ய வேண்டும் என்பதை மிக தெளிவாக நான் யாழ்ப்பாண பல்கலைக்கழக துணைவேந்தரையும் எழுத்து மூலமாக கேட்டிருக்கிறேன். அதனையும் நான் இந்த சபாபீடத்திற்கு அவருக்கு அனுப்பிய கடிதத்தையும் நான் உங்களிடம் சமர்ப்பிக்கின்றேன். அதேபோல நான் நேற்றைய தினம் கிளிநொச்சி மாவட்ட அரசாங்க அதிபருக்கும் கௌரவ பிரதி சபாநாயகர் அவர்களை நான் ஒரு கடிதம் அனுப்பியிருக்கிறேன். தயவு செய்து நீங்கள் இந்த விடயம் தொடர்பிலே இதுவரை மாவட்ட ஒருங்கிணைப்பு குழு கூட்டத்திலும் பேசப்படவில்லை, பூநகரி பிரதேச ஒருங்கிணைப்பு குழு கூட்டத்திலும் பேசப்படவில்லை. இது பற்றி மக்கள் பிரதிகளுக்கு எதுவும் தெரியாது. இன்று இந்த இடத்திலே நீங்கள் பாராளுமன்ற உறுப்பினர்களின் சிறப்புரிமை பற்றி பேசுகிறீர்கள். நான் ஒரு பாராளுமன்ற உறுப்பினராக மாவட்ட அரசாங்க அதிபருக்கு தொடர்பிலே கடிதம் எழுதியிருக்கிறேன். ஆனால் அதுக்கு என்ன நடவடிக்கை நடக்கப் போகிறது என்பதை நாங்கள் பொறுத்திருந்துதான் பார்க்க முடியும். ஆகவே இந்த விடயங்கள் மிக மிக முக்கியமானவை. இது இந்த மக்களை மிகப்பெரிய அளவிலே அச்சம் கொள்ள வைத்திருக்கிறது. குறிப்பாக பிரதி சபாநாயகர் அவர்களே, இந்தியாவிலே இருந்து சீமேந்து கொண்டு வருவது இப்பொழுது லாபமாக இருக்கிறது. ஆனால் இலங்கையிலே அதனுடைய உற்பத்தி செலவு அதிகமாக இருந்தும் ஏன் அந்த இடம் தெரிவு செய்யப்பட்டிருக்கிறது? மிக மிக முக்கியமாக பாரம்பரியமாக மக்கள் வாழ்ந்த ஒரு இடத்தை புறக்கணித்து அவர்களுடைய தொல்லியல் அடையாளங்களை சிதைத்து அவர்கள் வாழுகின்ற பிரதேசத்தை இல்லாமல் செய்கின்ற நோக்கத்தோடு ஒரு கனிய வளம் இருக்கிறதாக காரணம் சொல்லி அந்த இடம் அபகரிக்க பார்க்கப்படுகிறது. நான் இந்த விடயத்தில் இன்னும் ஒன்றை பதிவு செய்ய விரும்புகிறேன். இலங்கையினுடைய முதலாவது வரலாற்று இலக்கியமான மகாவம்சம் ஆரம்பகால ஆட்சி பீட மையமாக அனுராதபுரத்தை கூறுகிறது. ஆனால் பூநகரி பெரமன்கிராயில் கிடைத்த 4வது சாசனம் பூநகரி பிராந்திய வரலாற்று ஆய்வில் மிகவும் முக்கியத்துவம் வாய்ந்த ஆதாரமாக கொள்ளத்தக்கது. இச்சாசனம் கிறிஸ்துவுக்கு முன் இரண்டாம் நூற்றாண்டுகளுக்குரியது என்பதை தமிழ்நாட்டைச் சேர்ந்த சாசனவியலாளரான தொல்லியல் ஆய்வாளரான ஐரவாதம் மகாதேவன் அவர்கள் குறிப்பிட்டிருக்கிறார். இவரது மிகப்பெரிய ஆய்வாளர், அவர் இப்பொழுது அமரராகி இருந்தாலும் கூட அவருடைய ஆய்விலே அவர் பூநகரியினுடைய பரமன்கிராய், கௌதாரிமுனை, அவர் பொன்னாவளி போன்ற கிராமங்கள் பற்றிய தன்னுடைய நூலிலே மிக தெளிவாக அந்த இந்தியாவுடைய தினமணி பத்திரிகையிலும் இந்த விடயங்கள் எழுத்துருவாக வந்திருக்கின்றன. இவ்வாறான ஒரு வரலாற்று இடத்தை கொண்ட நாகதேவன் துறையை கொண்ட நாகர்கள் வாழ்ந்த தமிழர்கள் நாகர்களாக பாரம்பரியமாக பரம்பரையாக தோன்றி வளர்ந்த அந்த இடத்திலே இன்று அந்த நாகதேவன் துறையும் அவருடைய புலியந்தரை என்கிற அந்த இறங்கு துறைகள் கொண்ட புலியன் துறை சேர்ந்த அந்த இறங்கு துறைகளை கொண்ட பாரம்பரியமான இடம் இன்று பறிக்கப்படுகிறது, அழிக்கப்படுகிறது. அங்கே இருந்து மக்கள் கலைக்கப்பட போகிறார்கள். இலங்கையினுடைய வரைபடத்திலே இன்று பொன்னாவளி என்கிற ஒரு பிரதேசம் இல்லாமலே, ஒரு தரை தோற்றம் இல்லாமலே போக போகிறது. தயவு செய்து நீங்கள் கொழும்பிலே காலிமுகத்தொடரிலே கடலுக்குள் கல்லுகளை போட்டு மண்ணை போட்டு கிட்டத்தட்ட 270 ஸ்கொயர் கிலோமீட்டருக்கு நீங்கள் ஒரு பெரிய தீவை உருவாக்குகிறீர்கள். ஆனால் இருக்கிற நிலத்தை இல்லாமல் செய்கின்ற பணியை இந்த அரசாங்கம் தமிழருடைய பிரதேசத்திலே அவருடைய தேசத்திலே செய்கிறது என்றால் மிகவும் மோசமான ஒரு காரியம் என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்கிறேன். மிக முக்கியமாக இது தடுத்து நிறுத்தப்பட வேண்டும். நியாயமான முறையில், நீதியான முறையில் கௌரவ அமைச்சர், இந்த கைத்தொழில் துறைக்கு பொறுப்பாக இருக்கிற ரமேஷ் பத்ரன் அவர்கள் கூட, நீங்கள் இதை சரியாக கவனத்திலே கொள்ள வேண்டும் என்பதை நான் இந்த உயர்ந்த சபையினூடாக முன்வைக்கிறேன். இது ஒரு தெளிவாக அங்கே வாழுகின்ற மக்களுக்கு, குறிப்பாக இந்த இடத்திலே எடுக்கப்படுற பொருள் அந்த இடத்துக்கு பாதிப்பில்லை, மக்களுக்கு பாதிப்பில்லை என்பதை சொல்ல வேண்டும். இலங்கையிலே காணாமல் ஆக்கப்படுதல் என்பது மிகவும் இலகுவானது. ஆக்களை கடத்துவார்கள், அவர்கள் காணாமல் போய்விடுவார்கள். அதிலும் குறிப்பாக தமிழர்கள் தான் வலிந்து காணாமல் ஆக்கப்பட்டார்கள். பல்லாயிரக்கணக்கானவர்கள் இந்த மண்ணில் இன்றும் இல்லை. கொழும்பிலே கடத்தப்பட்டவர்கள் இல்லை, திருவண்ணாமலையில் கடத்தப்பட்ட மாணவர்கள் இல்லை, எக்ஷன் பயம் உத்தியோகத்தர்கள் இல்லை. இவ்வாறு பல பேர் வெள்ளைவான்களிலே கடத்தப்பட்டவர்கள் காணாமல் ஆக்கப்பட்டார்கள். இப்பொழுது இலங்கையிலே தரை நிலமும் காணாமல் போகிறது. அதே நேரம் இங்கே இருந்த, இலங்கையிலே இருந்த தமிழ் மக்கள், சிங்கள மக்களுக்கு இடையிலான விரோதம், அவருடைய நீண்டகால யுத்தத்தின் அடிப்படையில் 30 ஆண்டுகளுக்கு முதல் வந்த இலங்கை இந்திய ஒப்பந்தத்தினூடான மாகாண சபைகள் இன்று காணாமல் போய்விட்டது. கௌரவ பிரதி சபாநாயகர்களே, இப்பொழுது மாகாண சபையை தேடுகிறார்கள். அப்படி ஒன்று இருந்ததா இலங்கையிலே? இலங்கை இந்திய ஒப்பந்தம் எழுதப்பட்டதா? அதுல இப்படி ஒரு மாகாண சபை முறை இருக்கிறதா? அற்ப சொற்ப அதிகாரங்கள் இருந்தாலும் கூட ஒரு அரசியல் ஆட்சி முறை, இனப்பிரச்சனை தீர்வுக்காக, இனப்பிரச்சனையை தீர்ப்பதற்காக இந்த மண்ணிலே கொண்டு வரப்பட்ட அந்த மாகாண சபையும் இன்று இலங்கையிலே காணாமல் ஆக்கப்பட்டு விட்டது. ஆகவே உலகத்திலே காணாமல் ஆக்கப்படுதல் அல்லது காணாமல் ஒழிக்கப்படுதல் அல்லது காணாமலே அழிக்கப்படுதல் என்ற சாதனை பட்டியல் வழங்கப்பட்டால் அது இலங்கை நாட்டுக்குத்தான் அந்த சாதனை பட்டியல் கிடைக்கும். அந்த வெற்றி அது அவர்களுக்குரியதாகவே பதிவு செய்யப்படுகிறது. ஏனென்றால் எல்லாமே காணாமல் ஆக்கப்படுகிறது. ஆக்கள் காணாமல் ஆக்கப்படுவார்கள், நிலம் காணாமல் ஆக்கப்படும், இங்கே இருக்கின்ற சபைகள் காணாமல் ஆக்கப்படும், அதிகாரங்கள் பறித்து காணாமல் ஆக்கப்படும், சட்டத்தை நிறைவேற்றிய நீதிமன்றம் இல்லாமல் போகும், நீதிமன்றத்திலே தீர்ப்பு வழங்கினால் நீதிபதிகள் பாராளுமன்றத்துக்கு அழைத்து மிரட்டப்படுகின்ற நிலைமை இந்த நாட்டில் தான் இருக்கிறது. உலகத்திலே இவ்வளவு ஜனநாயகமும் இலங்கைக்கு இருக்கிறது என்றால் இலங்கையினுடைய மிக மோசமான ஒரு காலத்தை நீங்கள் சற்று சிந்தித்து பாருங்கள். ஆகவே கௌரவ சபாநாயகர் அவர்களே, உடனடியாக இந்த நாட்டிலே இந்த மக்களுடைய மிகப்பெரிய நீண்டகால அவாவாக, குறிப்பாக வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற மக்கள், நீண்ட நெடும் யுத்தத்தை சந்தித்தவர்கள், அவருடைய நிலங்கள் பறிக்கப்பட்டுக் கொண்டிருக்கிறது. இன்றும் கூட பல்வேறுபட்ட இடங்களில் நெடுந்தீவில இருக்கின்ற வெடியரசன் கோட்டையை புத்தவிகாரை என்று பறிக்க முயல்கிறார்கள். நான் நாவல் குழியிலே ஒரு சிங்கள மக்கள் இருக்கவில்லை, ஆனால் அங்கே ஒரு விகாரை அமைத்து கடந்த வாரம் சவீந்திர சில்வா வந்து கோபுரம் வைக்கிறார். மயிலட்டியிலே தனியார் காணி பறிக்கப்பட்டு விகாரை அமைக்கப்படுகிறது. குச்சவெளியிலே தமிழர் பிரதேசத்தில் 35 விகாரைகள் கட்டப்படுகிறது. இதெல்லாம் என்ன கௌரவ பிரதி சபாநாயகர்களே, என்ன நடக்க போற இந்த நாட்டிலே? தமிழர்களுடைய நிலங்கள் வெடுக்குநாரி மலை, குருந்தூர் மலை, உருத்திரபுரம் சிவன் கோயில், நிலாவரை நல்ல தண்ணி கிணறு போன்ற இடங்களிலே வலுக்கட்டாயமாக புத்தர் போய் குண்டுகிறார். அந்த நிலங்கள் பறிக்கப்படுகிறது. தொல்லியல் திணைக்களத்தின் ஊடாக மிகப்பெரிய ஆக்கிரமிப்பு நடக்கிறது. நிலங்கள் பறித்து ஒரு வகையிலே ராணுவ முகாம்கள் விஸ்தரிக்கப்பட்டு பல ஆயிரக்கணக்கிலே அவர்கள் நிலங்களை வைத்திருக்கிறார்கள். வவுனியாவிலே 5000 ஏக்கர் இப்பொழுது விமானப்படையிடம் இருக்கிறது. வவுனியாவுடைய வேளங்குளம் என்ற பகுதியிலே 5000 ஏக்கர் நிலம், அதைவிட 3000 ஏக்கர் நிலம் முல்லைத்தீவிலே உள்ள இடத்திலே அந்த மக்கள் வாழ முடியாமல் பறிக்கப்பட்டிருக்கிறது. மக்கள் தெருக்கள் இருக்கிறார்கள், அவருடைய நிலங்கள் வழங்கப்படவில்லை. ஒரு பக்கத்திலே அரசாங்கத்தினுடைய படைகள் நிலங்களை பறித்திருக்கிறது, இன்னொரு பக்கம் அரசாங்கத்தினுடைய தொல்லியல் திணைக்களம் பறிக்கிறது, வனவள திணைக்களம் இடங்களிலே குடியேற விடாமல் தடுக்கிறது. இந்த நாட்டிலே தமிழர்கள் எப்படி வாழ முடியும்? நாங்கள் எப்படி இந்த சபையிலே வந்து எங்களுடைய சிறப்புரிமையின் அடிப்படையில் பேச முடியும்? தயவு செய்து இதை சிந்தியுங்கள். இது மிகவும் மோசமான ஒரு நிலவரத்துக்குள் இந்த நாடு போய்கொண்டிருக்கிறது. அதனால் தான் எந்த அடிப்படையிலே அதிகாரங்கள் இல்லாமல் இருந்தாலும், அற்ப சொற்ப வடிவங்களோடு இருந்தாலும் கூட இந்த நிலையில் இலங்கையிலே கொண்டு வரப்பட்ட மாகாண சபை தேர்தல்களை உடனே நடத்த இந்த அரசாங்கம் உடன் நடவடிக்கை எடுக்க வேண்டும். ஏன், உங்களுக்கு என்ன பிரச்சனை? இன்றைக்கு IMF காசு கொடுக்கிறது. ஐயாவினுடைய காசுக்காக நாங்கள் பல செய்திகளை சொல்வார்கள். எனக்கு முன்னர் பேசிய கௌரவ அமைச்சர் நிமால் ஸ்ரீபாலடி சில்வா அவர்கள் சொன்னார், நாங்கள் விருப்பு வாக்கற்ற ஒரு தொகுதிக்கு பொறுப்பு சொல்லக்கூடிய தொகுதி முறையிலான ஒரு பாராளுமன்றத்தை கொண்டு வர நாங்கள் விரும்புகிறோம் என்றார். நல்லதையா, நீங்கள் கொண்டு வாருங்கள், நீங்கள் செய்யுங்கள். ஆனால் அதனால் இந்த நாட்டிலே புரியோடி போயிருக்கிற பிரச்சனைக்கு என்ன தீர்வு? அவரே சொல்லுகிறார். நாங்கள் பந்தல குணவர்தன் அவர்களும் பேசும்பொழுது சொன்னார், இங்கே ஒரு நீண்ட நெடும் பிரச்சனை புரியோடி போயிருக்கிறது, இந்த இன பிரச்சனைக்கு என்ன தீர்வு? IMF காசு எல்லாம் ஏசியன் டெவலப்மெண்ட் பேங்க் காசு தரலாம், வேர்ல்ட் பேங்க் காசு தரலாம், உலகம் உங்களுக்கு தரலாம். ஆனால் இந்த யுத்தத்தை முடிக்கிற பொழுதும் இதே நாடுகள் இதே நிறுவனங்கள் யுத்தத்தை முடிக்க உங்களுக்கு உதவினார்கள், கடன் தந்தார்கள். ஆனால் பிரச்சனை தீர்க்கப்படவில்லை. எந்த பொறுப்போடு எந்த நியாயத்தோடு நீங்கள் கடன் வாங்கி இந்த நாட்டிலே ஒரு பெரிய யுத்தத்தை நடத்தி தமிழர்கள் மீது ஒரு மிகப்பெரிய இனப்படுகொலை புரியப்பட்டதோ, இந்த நிறுவனங்களும் உலக நாடுகளும் எவ்வாறு இலங்கைக்கு காசை வழங்கியதோ, பணத்தை வழங்கியதோ, யுத்தம் எவ்வாறு மேற்கொள்ளப்பட்டதோ, இன்றைக்கு அதற்கான தீர்வு கிடைக்கவில்லை. யுத்தத்திலே அழிந்த மக்கள் அழிந்தவர்களாகவே இருக்கிறார்கள். அவருடைய நிலங்கள் தொடர்ந்தும் பறிக்கப்பட்டே கொண்டே இருக்கிறது. அவர்கள் வாழ முடியாமல் இருக்கிறார்கள். அடுத்த நேரம் பற்றி அவர்கள் சிந்திக்க
முடியாமல்
அவர்களுடைய அந்த தீர்வுக்காக அமெரிக்காவினுடைய பதில் என்ன? இலங்கை இந்திய ஒப்பந்தத்தை கொண்டு வந்த இந்தியாவினுடைய பதில் என்ன? இந்தியா ஏன் மாகாண சபை தேர்தலை நடத்துவதில் ஒரு சரியான அழுத்தத்தை இலங்கைக்கு இன்னும் இந்தியா ஏன் வழங்கவில்லை? அமெரிக்கா இந்த யுத்தத்தை முடிப்பதற்கு இலங்கைக்கு வேண்டிய உதவியை செய்தது, பிரித்தானிய ஆயுத தளபாட உதவியை செய்தது, ஆயுதங்களோடு ராணுவ உதவிகளை வழங்கியது. ஆனால் இன்று நாங்கள் தெருவிலே நிற்கிறோம். தமிழர்கள் இந்த உலகத்திலே ஒரு தேசிய இனம், தமிழ் தேசிய இனம் தான் அழிக்கப்பட்டு நாங்கள் இன்று ஒரு அநாதைகளாக நிற்கிற சூழலில் இந்த உலகத்தினுடைய மனச்சாட்சிகளை தொட்டு கேட்கிறேன். இந்த உலகத்தினுடைய மன கண்களை அவருடைய இதய அறைகளை தட்டி நான் கேட்கிறேன், தயவு செய்து நீங்கள் இலங்கைக்கு கடன் வழங்குங்கள், உதவி செய்யுங்கள். ஆனால் நீண்ட நெடும் காலமாக 80 வருஷங்களுக்கு மேலாக இந்த மண்ணிலே அழிக்கப்பட்டு நிராயுத பாணிகளாக இன்று ஏதுமற்ற ஏதிலிகளாக இருக்கிற தமிழர்களுக்கான பிரச்சனைக்கான தீர்வு என்ன? இதற்கு இந்த சர்வதேச சமூகம் எதை சொல்ல போகிறது? உங்களுடைய பதில் என்ன? திரும்ப திரும்ப வருகின்ற ஒவ்வொரு நாடும் எங்களோடு பேசுகிற பொழுது நாங்கள் உங்களுடைய பிரச்சனை பேசுகிறோம், கதைக்கிறோம் என்பதல்ல. கொண்டுவரப்பட்ட அதிகாரம் இல்லாத அற்ப சொற்ப சலுகைகளோடு இருக்கிற மாகாண சபையை கூட நடத்துகிற திராணி தைரியம் இந்த அரசாங்கத்துக்கு இருக்கிறதா? முடியும் என்றால் அதனை நடத்துங்கள். நடத்தி ஒரு 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 எல்லையை முதல்ல ஆரம்பியுங்கள். அப்படி என்றால் அதிலே இருந்து எங்களுடைய அதிகார பகிர்வையும் தமிழர் ஒரு தேசமாக அவருடைய அரசியல் தீர்வை நோக்கிய பயணத்திற்கு இது அமைய வேண்டும் என்பதைத்தான் நான் இந்த இடத்துல வலியுறுத்துகிறேன். ஆகவே மாகாண சபையும் காணாமல் ஆக்கப்பட்ட ஒரு போராட்டத்துக்கு மாகாண சபையும் புறப்படாமல், இந்த நாட்டிலே ஆளுநர்கள் ஜனாதிபதிக்கு அடுத்தவர்களாக கொடிகட்டி பறக்காமல், அதிகாரங்களை துஷ்பிரயோகம் செய்யாமல் உடனடியாக மாகாண சபை தேர்தலை நடத்துவதற்கு இந்த அரசாங்கம் தயாராக வேண்டும். அது இலங்கையில் ஒரு இனப்பிரச்சனைக்கான தீர்வின் ஒரு முதல் தொடக்கத்தை ஆரம்பிப்பதற்கானதாகவாவது அமைய வேண்டும் என்பதை நான் இந்த இடத்திலே குறிப்பிட்டு நிறைவு செய்கிறேன். நன்றிகள்.
பௌமேசிதிகாரம் அந்தோனி.